હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 13/11/89 સમયસાર ગાથા 49 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 254.
પરિવાર હોય તો કે બાકી એમનેમ ચાલે. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો શોભ શમી કરે ઉઘાડ. શોભ શમી એટલે શાસ્ત્રીય ભાષા છે, ઉઘાડથી સમજાઈ જાય. જેમ કે સૂર્યનો પ્રકાશ એ ઉદય થાય ત્યારે થોડી માત્રા હોય, પછી એની માત્રા વધતી જાય કે નહીં, એ ઉઘાડ છે. સૂર્યના પ્રકાશને ઉઘાડ કહેવાય. એમાં જ્ઞાનની પર્યાયમાં ઉઘાડ થાય, થોડો ઉઘાડ, વધારે ઉઘાડ, પછી વધારે ઉઘાડ. બાળક જન્મે તો ઓછો ઉઘાડ હોય, પછી વધારે ઉઘાડ થાય, પછી વધારે ઉઘાડ થાય. એ ઉઘાડનું નામ શોભ સંજ્ઞાન છે. એક સ્વયંસેવી ભાવનો પણ તેને અભાવ હોવાથી મૂળમાં ઘા માર્યો. સોક્ષમ ભાવનો જ અભાવ છે એનું હોવાથી તે એટલે આત્મા ભાવ ઇન્દ્રિય વડે પણ રૂપને દેખતો આ મીઠાલાલ પેલેસને મીઠાભાઈ જાણતા નથી. એ તો જાણતા નથી પણ છોકરાઓ પણ જાણતા. આ રીતની બેઠો આ ભોગીભાઈ બેઠા. ભોગીભાઈ તમે મીઠાલાલ પેલેસને જાણું છું આંખ વડે, એ તો નહીં પણ ઉઘાડ વડે જાણું છું. એનાથી જુદો જાણનાર છે મીઠાલાલ પેલેસ. એને જાણનાર, એને જાણનાર થી જાણનાર એનાથી જુદો રહેલો છે. એને જાણને આ પર્યાથી ચક્ષુ સર્વથા બંધ કરી દે ને. પર્યાય ને જાણવાનું બંધ કરી દે, દ્રવ્ય ને તો જાણવાનું બંધ જ છે. કેમ કે એ તો આંખ જ નથી, પર પદાર્થ ને જાણવાની તો કોઈ ચક્ષુ જ નથી, બે ચક્ષુ છે. તો જ્ઞાનનો જે ઉઘાડ છે એ જે જાણવાની ક્રિયા થાય છે એનું લક્ષ છોડી દે કે જાણવાની ક્રિયા મારી નહીં. જે એકાંત પરને પ્રસિદ્ધ કરે ને સ્વને તિરોભૂત કરે એ જ્ઞાન નથી પણ અજ્ઞાન થઈ ગયું. પણ તેને અભાવ હોવાથી તે ભાવિન્દ્રિયના અવલંબન વડે પણ રૂપ દેખતો નથી. કાળા ધોળા પદાર્થ ને આ સ્ત્રી કાળી ને ધોળી, આનો કાન આવો ને આનો આંખ આખો એક આંખ વાળી છે. આના અહીંયા ગુંગડું થયું છે. અરે ભાઈ તું એને જાણનાર નહીં, તું ક્યાં ભૂલો? આને જાણવાનું છોડીને પરને જાણવા ક્યાં ગયો? આત્મા પરને જાણે છે એમ જે માને છે એ જૈન નથી, અજૈન છે, દિગંબર જૈન નથી. એક પ્રશ્ન આવ્યો ગુરુદેવ પાસે, ઇન્દોરમાં બધા ભેગા થયા. આ એ તો હંમેશા નિયમ છે કે જ્ઞાનીનો જન્મ થાય એટલે અજ્ઞાનીઓ વિરોધ કરે કરે ને કરે. ત્યારે બધા ભેગા થયા કે ઠરાવ કરો, આપણે કરો ઠરાવ. ઠરાવ કર્યો, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી એમ જે કહે ને માને તે દિગંબર જૈન નથી. એટલે એમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે તો દિગંબર જૈન, એવો ઠરાવ કર્યો. એના કાગળ ઉપર હો, ક્યાં કેના કાગળ ઉપર? એના ક્ષેત્રમાં, બીજાના ક્ષેત્રમાં તો પ્રવેશ ઠરાવ કર્યો. અહીંયા છાપામાં આવ્યું કે આવી ત્યાં તો ઠરાવ કર્યો. અરે ગુરુદેવ તો કરુણાની મૂર્તિ, અરે અરે જગતના જીવો ભૂલા. આ હા, બે દ્રવ્યને એક કરે છે. અમે તો એમ કહીએ છીએ કે આત્મા પર પદાર્થને જાણું છું એમ જો માને, પર પદાર્થને હું જાણું છું એમ જો માને તો એ દિગંબર જૈન નથી. આ બધા ટેપમાં છે હો, લખેલું ને છપાઈ ગયું છે. આ કઈ મારા ઘરની વાત નથી કરતો. પાછો ફર, પરને જાણવાથી પાછો ફર તો ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જશે. પરને જાણતો નથી ત્યાં ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જશે અને નવું એ જ્ઞાન અપૂરું પ્રગટ થશે ને એમાં આત્માનો તને અનુભવ થશે. ભાવ ઇન્દ્રિયના અવલંબન વડે પણ રૂપને દેખતો નથી, માટે અરૂપ છે આત્મા. આગળ પાંચમો અને છઠ્ઠો બોલ આવે છે. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા બધા વિષયોમાં ઉપયોગ ફરી વળે. લોકાલોકમાં એક સમયમાં ઉપયોગ ફરી વળે છે. ઉપયોગ ફરી વળે છે એટલે ઉપયોગમાં વધુ જણાય જાય છે. ઉપયોગ અહીંયા ફરી વળે એટલે ઉપયોગ અહીંથી બહાર જાય છે એમના અર્થ લેવો. અમારો ઉપયોગ બધે ફરી વળ્યો. એમ કે શેઠ મોટા બેઠા હોય દુકાને, બધા નોકરો 500 ટેબલ, અમારો ઉપયોગ બધા બધે ફરી વળે છે. કોણ કેટલું કામ કરે છે અમે જાણીએ છીએ. તરતનભાઈ, અમારો ઉપયોગ બધે ફરી વળે છે. ફરી વળે છે એટલે એ બધું જ્ઞાનમાં જણાય જાય છે. એમ કહે છે કે આ આત્માનો સ્વભાવ ક્રમે ક્રમે ઘડીકમાં રસને જુએ, બીજી ઇન્દ્રિયના ઉગાડ વડે રૂપને જુએ, એમ ક્રમે ક્રમે એક એક વિષયને જાણે એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો તો સ્વભાવ નથી, પણ જ્ઞાનની પર્યાયનો પણ એવો સ્વભાવ નથી. જ્ઞાનની પર્યાયનો પણ એવો સ્વભાવ છે. રજનીએ લખવા મીડો, રજની લખું તરત જ લખવા જેવું હતું. એક સમયમાં શુદ્ધ જ્ઞાન આત્માને અભિમુખ થયું. એ શુદ્ધ જ્ઞાનમાં આત્મા તો જણાય છે, પણ એ શુદ્ધ જ્ઞાનની સ્વચ્છતામાં, શુદ્ધતામાં, એના સામર્થ્યમાં આખો લોકાલોક પ્રતિભાસે છે. ઉપયોગાત્મક કોઈ વખતે કોઈનું થાય, બધું ઉપયોગાત્મક થાય તો કેવળ જ્ઞાન કહેવાય. સમજાણો ન્યાય કનુભાઈ. પ્રતિભાસ એક સમયમાં લોકાલોકનો પ્રતિભાસ થાય. પ્રતિભાસ એક ચીજ અને પ્રતિભાસના પદાર્થનો ઉપયોગાત્મક પણ જાણવું બીજી વાત છે. ઉપયોગાત્મકપણે બધાને જાણે તો કેવળ જ્ઞાન થાય, અને જો પ્રતિભાસ ન થાય તો જાણવાના વિષયનો પ્રતિબંધ થયો તો આકુરતા થાય. કાલ ભોગીભાઈ કહેતા હતા કે વાત તો સૂક્ષ્મ આવે છે, પણ તોય સમજાય એવું આવે છે. એમ સમજી શકાય, ધ્યાન દે તો સમજી શકાય, ન સમજી શકાય. આહા, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, અંદર બિરાજમાન પરમાત્મા બિરાજમાન છે. અરે એના પક્ષવાળું જ્ઞાન એ પણ કોઈ જુદી જાત, અનુભવ જ્ઞાન ની તો વાત. સકલ વિષયોના બધા વિષયો એટલે પદાર્થો, એના વિશેષો એટલે ભેદો, જળ ચેતન દ્રવ્ય ગુણ પર્યાય, એ બધા પદાર્થોના વિશેષો એટલે ભેદો કહેવાય. વિશેષોમાં સાધારણ એટલે ઈચ્છાત યુગપત એક સમયમાં એવા એક જ, એમાં 5 ઇન્દ્રિય હતી. 5 ઇન્દ્રિયના વિષયને જાણવા માટે 5 ઇન્દ્રિયનો પ્રવૃત્તિ હતી. હવે 5 ઇન્દ્રિયના વિષયનું પણ એકને જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ એકને જ્ઞાન શ્રીમદ રાજચંદ્રજી કહે છે, ફરમાવે છે. કોઈ જાણતા હોય તો બોલો. પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને જ્ઞાન, એક જ્ઞાન અંદરમાં અતિન્દ્રિય પ્રગટ થયું ને જેમાં જ્ઞાનની હારે આનંદનો સ્વાદ આવ્યો. એક જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં સાધારણ, એક સાથે યુગપદ સ્વ અને પર બધા પદાર્થો એમાં પ્રતિભાસ થાય છે. એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી ઓલા 5 નહીં, 5 ઇન્દ્રિય નહીં, 5 ઇન્દ્રિય કાઢી નાખી. એના વડે જાણવું તો એ આત્મા નથી, અનાત્મા છે. ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે તે અનાત્મા છે, આત્મા નથી, અથવા અજ્ઞાન આત્મા છે, સમ્યજ્ઞાની નથી. તેનો સ્વભાવ હોવાથી તે કેવળ, જો એક સાથે બધે જાણવું એવો એનો સ્વભાવ છે, પણ કેવળ માત્ર ફક્ત એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી, માટે રૂપ છે. આહા, એક સાથે બધું જાણે પણ એક એકને જાણે ને એમાં રૂપને જાણે, એવો આત્માનો સ્વભાવ નથી ને પર્યાયનો સ્વભાવ પણ નથી, ભાવ ઇન્દ્રિયનો સ્વભાવ છે. એ કર્મ ચેતનામાં જાય છે ભાવ ઇન્દ્રિય, અસદ્ભૂત વ્યવહારનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાન નો ભેદ એ સદ્ભૂત વ્યવહાર નો વિષય છે, અને અભેદ આત્મા એ શુદ્ધ નહી નો વિષય છે, ઉપાદેય તત્વ. કેવળ એક રૂપ વેદના પરિણામને પામી રૂપ દેખતો માટે રૂપ છે. તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, પરંતુ સમસ્ત કઈ પણ બાકી ન રહે. હરણીયાને આત્મજ્ઞાન થાય કે લોકાલોકને જાણે, હે લોકાલોકને જાણે, એવી તાકાત એ જ્ઞાનની પર્યાય ની કે હા એમાં જણાય છે, જાણતો નથી પણ એમાં જ્ઞેયો જણાય જાય છે. આ જ્ઞેય છે તે બિંબ છે, જ્ઞેય છે તે બિંબ છે. અને અહીંયા જે જણાય છે જ્ઞાનની પર્યાય, એ પર્યાયનું નામ છે પ્રતિબિંબ. પ્રતિબિંબ જ્ઞાનની પર્યાય, અને બિંબ છે એ જ્ઞેયની પર્યાય. જ્ઞેયો ભિન્ન છે, પણ જ્ઞેય સંબંધેનું જે જ્ઞાન થાય કે જે જ્ઞાનમાં આત્મા જણાય તે આત્માથી અભિન્ન છે. એકલા જ્ઞેયો જણાય એવું જ્ઞાન ન હોય. જ્ઞેયો એમાં ભલે જણાય, પણ એ વખતે એ જ્ઞાનમાં આત્મા જણાય છે, એ આત્માનું કર્મ છે. એકલા પરને જાણે તે આત્માનું કર્મ નથી, અજ્ઞાન છે. તો તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. જો જ્ઞાન તો થાય છે, લક્ષ વગર હો એ ખ્યાલ રાખો. પરનું જ્ઞાન લક્ષ વગર થાય અને સ્વનું જ્ઞાન લક્ષ પૂર્વક થાય. જ્ઞાન નો ધર્મ છે પરલક્ષ અભાવાર્થ. પરના લક્ષે જ્ઞાન પ્રગટ ન થાય, ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન પ્રગટ થાય. અને સ્વના લક્ષે જ્ઞાન જ પ્રગટ થાય, ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય, એટલે કે અજ્ઞાન પ્રગટ ન થાય. શું કહ્યું પ્રેમચંદજી? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયના લક્ષે થાય, અને અતિન્દ્રિય જ્ઞાન આત્માને લક્ષે થાય. અતિન્દ્રિય જ્ઞાન આત્માને લક્ષે થતું હોવાથી એ આત્માથી અભિન્ન છે કથનચિત, અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયના લક્ષે થતું હોવાથી આત્માથી સરત અભિન્ન છે. કનુભાઈ અમમ કરમી રે, આ વસ્તુનો સ્વભાવ છે ને, આ વસ્તુનો સ્વભાવ છે. આવું એ જાણપણું જાણવાની રૂચિ પણ કરી નથી, જાણવાનો પ્રયત્ન પણ કરતો નથી. એનું કારણ છે કે પૂર્વના પુણ્યથી આમ બધું અનુકૂળ હોય, કુટુંબમાં પૈસા ટકા ઘણા હોય, મોટર બંગલા હોય. અમે હવે અમારે અમે તો સુખી છીએ, અમારે સુખની ક્યાં જરૂર છે? આ તને ભ્રાંતિ થઈ ગઈ છે, દારૂ પીધો છે મોરૂપી મદિરા. અમારા એક સેક્રેટરી હતા મૂળજીભાઈ, જરા રોનકી હતા, રોનકી સમજી ગયા, રોનકી એટલે જરા મોજ કરે. આ લાલુભાઈ, અમારા તો ચોથા કાળ જેવું સુખ છે અમારા ઘરમાં. કેમ, શું છે એટલું બધું, શું છે સમજી ગયા? આ કયાગરી નાર, કયાગરા છોકરાઓ, કમાણી, વ્યાજ હેલું આવે, મોટર, મકાન, આબરુ, સત્તા, ટ્રસ્ટી, પ્રમુખ, આમ તેમ. મેં કહ્યું તમે બહુ દુખી છો, કેમ કે તમારા જ્ઞાનમાં આત્મા જાણવામાં આવતો નથી, ને પર પદાર્થ ને મારું માનીને બેઠા છો. વાત સાચી છે, હો એ તો આમ સમજવા માટે કહેતા હતા. આમ ઘણાને એમ થાય કે હવે અમારે ધર્મ કરવાની શું, ધર્મ નું ફળ તો સુખ છે ને, ધર્મ કરીને પણ સુખી થવું છે ને. હા, ધર્મ કરીને સુખી થવું, તો અત્યારે અમે સુખી છીએ. સુખી થવા માટે ધર્મ છે ને, કે હા ધર્મ કરો તો સુખી થવા માટે. આ જયપુરથી ભાઈ આવ્યા છે, નામ ભૂલી ગયો, જયપુરથી આવ્યા ને, કિરણભાઈ. હા, અમે સુખી છીએ કે જુદા ખેડ તો શાસ્ત્રી છે. આ તો હું શેઠિયા ની વાત કરું છું, શાસ્ત્રી ની વાત નથી કરું. શેઠિયા કે અમારા જેવું કોઈ સુખ નથી. આ માણિકભાઈ બેઠા, ભાઈ દુખી છે, દુખી પોતે બોલે છે. બોલો, અમેરિકામાં તો અબજોપતિ ને સાંજે ગોળી લેવી પડે છે ઊંઘવા માટે, ઊંઘવા માટે. હોય સાંભળ્યું છે, ઊંઘ જ ના આવે, ગરસુલ્યા ખાયા માંગતે. કારણ શું થયું, અબજોપતિ છો ને તમે, આ રેશમ ના તો ગાજલા ને રેશમ ના ઓછાળ, સમજી ગયા. અને એર કન્ડિશન, ગરમી નું નામ નહીં અને ઊંઘ આવે નહીં. પ્રભુ તારી સુખની કલ્પના છે પર પદાર્થમાં, પર પદાર્થમાં જ્ઞાન પણ નથી ને સુખ પણ, અને પર પદાર્થ ને જાણનાર ને જ્ઞાને થતું નથી ને સુખ પણ થતું. આત્મામાં જ્ઞાન છે ને આત્મામાં સુખ છે. આત્માને જાણનાર ને આત્મજ્ઞાન થાય છે અને આત્મિક સુખ પણ પ્રગટ થાય છે. આવું આગમ નું પરવાગમ નું વચન છે.
અમૃત વર્ષે છે સાહેબ,
હે
અમૃત વર્ષે છે,
હા હા,
હિંમતનગર માં અમૃત વર્ષે છે.
સારું છે આનું વાતાવરણ, જિજ્ઞાસા સૌની બાર ગામ થી બધા ભાઈઓ. કાર્યકર્તા હોય અપીલ કરી હતી કે 5 દિવસ માટે બધી સગવડ છે, કોઈ જવાનું નથી. મીઠાભાઈ ને અમૃતભાઈ બે અપીલ કરી હતી, બધી સગવડ છે. હા, અરે કદાચિત સગવડ અગવડ માં 15 ની હોય તો આત્માની જેને અધિકતા હોય એ કોઈ આત્મા માટે આવે છે, કોઈ આયા ખાવા પીવા કે રહેવા આવતો નથી. કદાચ સારું છે આ તો, પણ કદાચ 15 ના 14 ના હોય તો પણ આત્માથી એમ કે આહા, અહીંયા બધે સગવડ છે, કાંઈ અગવડ નથી. અગવડ હોય તો હોય, સમજી ગયા. આ એનું નામ આત્માથી કહેવાય. અગવડતાને આગળ કરે અને રાયડું પાડે એ આત્માથી નથી. તારે આત્મા માટે આવ્યો છો કે ખાવા માટે આવ્યો છો? એવી વસ્તુ છે, આ અપૂર્વ છે. કુંકુમની વાણી કાન ઉપર આવે, ચક્રવર્તી કરતા પણ આહા અસંખ્યાત ગુણો પૂર્ણ હોય તો જિનેન્દ્ર ભગવાનની વાણી કાન ઉપર આવે. આહા, ચક્રવર્તી કરતા પૂર્ણ વધી જાય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી, સર્વજ્ઞ ભગવાનની વાણી, આ સર્વજ્ઞ ભગવાન ની વાણી છે, દિનવાણી. સાક્ષાત તીર્થંકર ભગવાન પાસે પધાર્યા હતા કુંકુંડાચાર્ય, ત્યાંથી આવીને આ સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ શાસ્ત્રો લેખા છે. મહાભાગ્ય યોગે વાણીનો યોગ થવો પણ બહુ મુશ્કેલ, અને વાણી સાંભળવાની રૂચિ થાય ઉત્તરોત્તર એનાથી ભાગશાળી, અને એનું મંથન કરી નિર્ણય કરે એ પણ વધારે ભાગશાળી, ને નિર્ણય કરીને અનુભવ કરે એની વાત તો એ તો ભવ નો અંત કરી લે છે. જ્ઞેય નું જ્ઞાન થાય છે, પરંતુ સકલ જ્ઞેયોના સકલ જ્ઞેય જ્ઞાયક ના તાદાત્મ નો નિષેધ હોવાથી, જ્ઞેય તો ભાવિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન અને જ્ઞાયક એ તાદાત્મ નથી. જ્ઞાન અને જ્ઞાયક તાદાત્મ છે, પણ જ્ઞેય અને જ્ઞાયક તાદાત્મ બેનો તફાવત પાડ્યો. શું કહ્યું, ખ્યાલ આવ્યો કઈ? ફરીથી, જ્ઞેય તો અભાવિન્દ્રિય અને જ્ઞાયક અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા, એ બેનો તાદાત્મ નો એક મેક હોવાનો નિષેધ છે. જ્ઞાન અને જ્ઞાયક એ તાદાત્મ કથનથી થાય, પણ જ્ઞેય અને જ્ઞાયક તાદાત્મ. શું કહ્યું, કરીને દ્રષ્ટાંત આપીએ એટલે ખ્યાલ આવે કે ખાંડ છે ને, ખાંડ, ખાંડમાં ગળપણ પણ છે ને થોડોક મેલ પણ છે. એ ગળપણ જે છે એ ખાંડ નામના પદાર્થની સાથે તન્મય તદાકાર તદ્રુપ છે. હવે એમાંથી ગળપણ કાઢી નાખે તો ખાંડ રે ન રે, પણ મેલ કાઢી નાખે તો ખાંડ રે કે નહીં. તો ગળપણ અને ગોળ એનું તાદાત્મ સંબંધ છે, એકમેક સંબંધ. ટાળો ટળે ને અગ્નિ ની ઉષ્ણતા એક પદાર્થ છે, એમ ગળપણ ને ગોળ એ તાદાત્મ, તન્મયપણું, એકરૂપણું, તદાકારપણું. ગોળ તે તો ગોળ છે, પણ ગળપણ પણ ગોળ જ છે. ગળપણ કઈ ગોળ થી જુદું, પણ એ ખાંડ ની અંદર જે મેલ છે થોડો, એ કંદોય લોકો જયારે પતાસા પ્રભાવના માટે લેવા જાય એટલે બનાવી રાખે, ત્યારે ચૂલે ચડાવે ને પાણી નાખીને ખંડ ને હલાવે ને ઉકાળે, મેલ જુદો પડી જાય છે. મેલની સાથે ખંડ ને સંયોગ સંબંધ છે, સંયોગ હોય એનો વિયોગ થાય, પણ તાદાત્મ્ય હોય જુદું પડે નહીં. એમ આ ઇન્દ્રિય જ્ઞાન જેના વડે જાણવું થાય છે એ જ્ઞાન નથી, પણ પર જ્ઞેય છે, હેયરૂપ જ્ઞેય છે. એ જ્ઞેય ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય અને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાનના એક આત્મા, એ બેનું તાદાત્મ્યપણું નથી, એનો અભાવ છે. હવે ઉઘાડનો આત્માની સાથે તાદાત્મ્ય નથી તો તારા દયા દાન કરુણા કોમળતાના પરિણામ શુભ રાગ એ તો આત્માની સાથે જળ અને અચેતન, એ ચેતનની હારે એકમેક કેમ થાય? ભૂલો ભગવાન, તું ભીત ભૂલી રહ્યો છો. એક મનમાં આઠ પાંચેરીની ભૂલ છે. આત્મામાં રાગ થાય છે, રાગ ને આત્મા કરે છે, એના ફળને આત્મા ભોગવે છે. સીધી સટ વાત છે નિગોદમાં જવા માટે, સીધી સટ તો ખરી, પણ એનો નિગોદમાં જશે. આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન સિવાય શું કરે? રાગ થાય ને જાણે, પણ રાગ થાય એને કરે એવો આત્માનો સ્વભાવ નથી. તો રાગને કોણ કરે છે? કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કરે છે. એ બેસે તો બેસાડને કાંક કર્મ કરે છે, કાંક કર્મ કર છે ને કાંક પર્યાય કર છે. બે માંથી એક જો ન બેસતો હોય અને આત્મા કરે છે તો તારા ભાગ ફૂટી ગયા છે. જ્ઞાનીઓ શું કરે? આ રાગની સાથે તો તાદાત્મ સંબંધ નથી, પણ રાગને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન, ભાવ ઇન્દ્રિય ભાવ મન, એનો પણ અતિન્દ્રિય જ્ઞાનમય મહાપદાર્થ પ્રભુ વિભુ ભગવાન આત્મા, એની સાથે ઇન્દ્રિય જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધનો અભાવ છે. ચૈતન્યમાં લખ્યું છે નહીં, સકલ જ્ઞેય જ્ઞાયક. એ જ્ઞેયનો વિસ્તાર છે. છ દ્રવ્ય જ્ઞેય છે, નવ તત્વ જ્ઞેય છે, રાગ જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞેય છે, એ બધા જ્ઞેયો. એ જ્ઞેયો અને આ આત્મા જ્ઞાયક, એનો તાદાત્મ્યનો એકમેક થવાનો નિષેધ હોવાથી તાદાત્મ્ય થઈ શકે જ નહીં. તો ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય થઈ જાય તો કોઈ જીવને કેવ જ્ઞાન પ્રગટ થાય જ નહીં. કેમ કે કેવ જ્ઞાન પ્રગટ થતા ઇન્દ્રિય જ્ઞાન નો તો ક્ષય થઈ જાય છે, રાગ નો તો ક્ષય થાય છે, પણ ઇન્દ્રિય જ્ઞાન નો પણ ક્ષય થાય છે. જો તાદાત્મ્ય હોય, આત્મા ને ઇન્દ્રિય જ્ઞાન એક હોય તો ઇન્દ્રિય જ્ઞાન નો નાશ થયો તો આત્માનો પણ નાશ થઈ જાય. માટે તાદાત્મ્યનો નિષેધ હોવાથી છે નહીં એકમેક. ઇન્દ્રિય જ્ઞાન આત્માને આધારે થતું નથી, શાસ્ત્ર ને આધારે થાય છે, શાસ્ત્ર નિમિત્ત છે, એમાં આત્મા નિમિત્ત નથી. ઇન્દ્રિય જ્ઞાન નો આત્મા કરતા તો નથી ઉપાદાન પણે, પણ નિમિત્ત કરતા પણ ઉપાદાન કરતા, એ ઇન્દ્રિય જ્ઞાન નો એક સમયની પર્યાય, પર્યાય નો કરતા પર્યાય ઉપાદાન, અને નિમિત્ત કરતા એ શાસ્ત્ર જ્ઞેયો બધા નિમિત્ત કરતા છે. ઉપાદાન કરતા નથી આત્મા, અને નિમિત્ત કરતા પણ, જો ઉપાદાન કરતા હોય તો તન્મયપણા નો પ્રસંગ આવે, તાદાત્મ્ય થઈ જાય. અને આત્મા નિમિત્તપણે જો ઇન્દ્રિય જ્ઞાન ને કરે તો નિત્ય આત્મા ઇન્દ્રિય જ્ઞાન ને ક્રિયા જ કરે તો કેવ જ્ઞાન પ્રગટ ન થાય. સમજાય એવું છે? ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો. જરા અપરિચિત તત્વ છે ને, એ દુકાને ચેડો નથી ને, ઓલી દુકાને ચેડો છે, પણ આ દુકાને છેડો નથી, એટલે જરા કઠણ પડે, નવાને થોડું કઠણ પડે, પણ સમજવાનો પ્રયત્ન કરે તો સમજાય એવું છે. ન સમજાય એવું નથી, પોતાના ઘરની વાત છે, ઈ કથા નથી, આ તો આત્મકથા ચાલે છે, પોતાની કથા નથી સમજાય. પોતાના વખાણ કરે તો રાજી થાય. આ તો આત્માના વખાણ જ્ઞાનીઓ કરે છે, જ્ઞાનીઓ આપણા વખાણ કરે છે. આહા, કે તું આવો છો, તું ઇન્દ્રિય જ્ઞાન વાળો નથી. સકલ જ્ઞેયના તાદાત્મનો એકમેક હોવાનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાન રૂપે પ્રમતા છતાં રૂપ જેમાં નિમિત છે અને જ્ઞાનની પર્યાય જેને નૈમિત્તિક કહેવાય એવું જ્ઞાન થાય. આત્મજ્ઞાન પૂર્વક જ્ઞેયોનું જ્ઞાન થાય, આમ છતાં પણ પોતે રૂપ રૂપે પરંતુ રૂપ નિમિત્ત છે જ્ઞાનમાં. રૂપ જ્ઞાનમાં નિમિત્ત થાય. અતિન્દ્રિય જ્ઞાન હો, ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી. હવે એમાં જે જ્ઞાનમાં આત્મા જણાય ને તાદાત્મ છે જ્ઞાનની સાથે, એવા અતિન્દ્રિય જ્ઞાનની સાથે તાદાત્મ થઈને આત્મા જણાય અને એ જ્ઞાનની અંદર રૂપ પણ જણાય. એ રૂપ જેમાં જણાય એ જાણવા રૂપે પરમે, પણ એ રૂપ રૂપે પરંતુ નથી. માટે આત્મા અરૂપ છે. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે રૂપ છે. હવે આ જાણવાની આંખની વાત કરીને હવે એક શબ્દ પર્યાયની વાત લેવી. આત્મા સાંભળતો નથી, કાન નથી આત્મા. તો પછી આ શિબિર શું કામ કરી તમે? રચના અમૃતભાઈ ને બધા ભેગા થઈને સમાજે કે એટલા માટે કે કાનથી સાંભળું છું એવી જે ભ્રાંતિ છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે તને કાનનો જ અભાવ છે માટે તું કાન વડે સાંભળતો નથી. સંભળાવવા માટે શિબિર છે. શિબિર શેના માટે છે? હું કાન વડે સાંભળું છું એવી ભ્રાંતિ છે અનંતકાળથી. કાન વડે જો સાંભળે શબ્દ ને તો સિદ્ધ ભગવાન ને તો કાન નથી, તો શબ્દ ની પર્યાયનું જ્ઞાન નહીં હોય ને. આહા, શિબિર શા માટે કરી જો કાન વડે જીવ સાંભળતો નથી? કે કાન વડે હું સાંભળું છું એવી કાનની સાથે તે એકતા કરી છે, એનું ભેદ જ્ઞાન કરાવીને કાન વડે શબ્દ ને જાણતો નથી પણ આત્મ જ્ઞાન વડે શબ્દ ને જાણે એ જણાવવા માટેની આ શિબિર છે. આટલું બધું સૂક્ષ્મ અહીંયા હિંમત મગન વાલે. અરે બધા ભગવાન આત્મા છે, ન જણાય એ વાત જ નથી. અહીંયા જણાય જણાય ને એને રૂચિપૂર્વક ધ્યાન દઈને થોડું સાંભળવું જોઈએ, ને ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને નહીતર કોઈની સાથે ચર્ચા કરીને પ્રશ્ન કરીને ખુલાસો કરવો જોઈએ. કાલે એક ભાઈ ખુલાસો કરવા આવ્યા હતા, શું નામ? વિજયભાઈ છે કે ગયા? હા ગયા લાગે. એને અહીંયા બોર્ડમાં લખેલું હશે પ્રમાણથી બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. એટલે આ શું કે પ્રમાણ જ્ઞાન નો વિષય તો આત્મા છે ને પ્રમાણમાં અટકવું નહીં એટલે શું? અખંડ આત્મા તો છે દ્રવ્યભૂત પર્યાય વાળો. એમ પ્રશ્ન કર્યો પછી એને પ્રમાણથી છે પણ પ્રમાણથી લઈમાં આવવું નહીં, અને એમાં હે ઉપાધિ અદનમાં કાઢતા દેહનું ધ્યાન થતા આત્માનો અનુભવ થાય ત્યારે જ્ઞેયનું જ્ઞાન થાય, ત્યારે દ્રવ્યભૂત પર્યાય અભેદ અનુભૂતિના કાળમાં જણાય એને જ્ઞેય કહેવામાં. એમ ખુલાસો હોય છે. બહુ રાજી થઈ ગયા, ખુશી થઈ ગયા, ખુશી થઈ ગયા. હા, એટલે કહેવાનો મારો આશય ન સમજાય તો કોઈને પૂછવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ, ગુરુદેવના વ્યાખ્યાન વાંચવા જોઈએ. ગુરુદેવની ટેપ આના ઉપરની ટેપો થઈ ગઈ છે, આના ઉપરના વ્યાખ્યાન પણ થઈ ગયા છે. બધાની પાસે 11 ભાગ તો હશે, તો 49 ગાથામાં જે આવ્યું એનું વિસ્તાર એમાં આપણે તો એમાં થોડામાં પતાવીએ છીએ, પણ ગુરુદેવ તો એના 10-15-20 પાના ભર્યા છે એક વ્યાખ્યાનના, એક ગાથાના. એટલું બધું ખુલાસો કરે છે. પ્રયત્ન કરવો જોઈએ જાણવાનો, ન જણાય એવું નહીં, ના તો પાડવી જ નહીં અને સમજાવી ના પાડવી નહીં. શું કહું? ના તો પાડવી જ નહીં અને સમજાવી ના હા ના પાડવી. ગમે એમ ગમે વાતો કરે એની હાયા, હા આમ પણ છે ને આમ પણ છે ને આમ પણ એમ નથી, આમ છે ને આમ નથી. હે ગુરુદેવ ના વ્યાખ્યાન જે 11 ભાગ માં છપાઈ ગયા છે, પ્રવક્ત રત્નાકર અને આપણા રમણભાઈ જેનું સંકલન સુંદર કર્યું છે, વાંચતા એમ લાગે કે આ ગુરુદેવ ની વાણી છે. એના ભાવો યથા તથ્ય જાળવીને ભવ ભીરુ થઈને એમને આ સંકલન કર્યું છે. ભવ ભીરુ હોય આત્માથી જીવ, ભવ ભીરુ હોય એ ગમે તે કાઢી નાખે ને પોતાને ગમે તે રાખે ન ગમે તે કાઢી નાખે એમ હોય શકે નહીં. ભવ ભીરુ છે. મામા કેના છે? બાહુભાઈ ના મામા છે ને. હે, કાલ કેતા હતા 13 વર્ષ સુધી તમારે અજ્ઞાન ટાળવા માટે આ શિબિર છે કે શબ્દ ને જાણવું એ દ્રવ્ય ઇન્દ્રિય નું અવલંબન લઈને જાણવું એ આત્માનો સ્વભાવ તો પરાધીન થઈ જાય, અને ભાવ ઇન્દ્રિય વડે પણ શબ્દ ને જાણતો નથી, અપૂરો વાત છે. એ રીતે જીવ ખરેખર લ્યો છેલ્લો બોલ છે આ સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ, આ છેલ્લો 5 ઇન્દ્રિયમાં, આ 5 ઇન્દ્રિયમાં છેલ્લી ઇન્દ્રિય શ્રોત ઇન્દ્રિય કહેવાય. ભાવ અને દ્રવ્ય ના બે ભેદ. એ રીતે જીવ ખરેખર પૂતગલ દ્રવ્ય થી અન્ય અનેરો જુદો હોવાથી થવાથી નહીં હોવાથી તેમાં એટલે આત્મામાં શબ્દ પર્યાય, શબ્દની પર્યાય, પુદ્ગલની પર્યાય છે. શબ્દ છે ને વચન, વચન વર્ગણા, ભાષા વર્ગણા, વર્ગણાના 21-22 ભેદ છે, ભાષા વર્ગણા છે, એની રચના બનેલી એને શબ્દ પર્યાય કહેવામાં આવે છે. સ્કંધની પર્યાય છે, પરમાણુની પર્યાય નથી. તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી, આત્મામાં શબ્દ નથી, અશબ્દ છે આત્મામાં. મૂળમાં શું છે જુઓ, શબ્દ રહિત મૂળમાં છે, શબ્દ રહિત આત્મા છે. ક ખ ગ ઘ એ શબ્દ રહિત છે, અને અંક રહિત છે. 1, 2, 3, 4, 5 અંક, એ અંક થી પણ રહિત છે આત્મા. તેમાં શબ્દ પર્યાય વિદ્યમાન નથી, હયાતી નથી આત્મામાં શબ્દની. તો પછી આ ભાષા કોણ બોલે છે? કે ભાષા પૂતગલ બોલે છે, કે ભાષા પૂતગલ બોલે છે તો મળદું પણ બોલવું જોઈએ. કે મળદું બોલે છે, જીવતો જીવ બોલતો નથી, જીવતો જીવતો જાણે છે એને, એ પણ ઇન્દ્રિય જ્ઞાન વડે નહીં. એની પૂતગલની સાથે એકત્વ બુદ્ધિ કરી છે. અહીંયા છાતી સરતો વ્યવહાર દાબી દીધો છે, એવું દાબ્યું છે ટીલો પડતો નથી હજી, ઘણના ઘા મારે તો પણ ઢીલો ન પડે. શબ્દ પર્યાય વિદ્યમાન નથી, માટે અશબ્દ છે, શબ્દ થી રહિત આત્મા છે. શબ્દ નો કરનાર નથી, ને શબ્દ નો જાણનાર પણ ઇન્દ્રિય જ્ઞાન વડે જાણે એવો સ્વભાવ નથી. ઉદ્ગલ દ્રવ્ય ના પર્યાયો થી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દ પર્યાય નથી, માટે અશબ્દ છે, પર્યાય પણ નથી શબ્દ ની આત્મામાં. પરમાર્થી પૂતગલ દ્રવ્ય નું સ્વામી પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યના અલંબન વડે એટલે કાન વડે પણ, આ કાન વડે પણ શબ્દને સાંભળતો નથી. પણ અત્યારે હું સાંભળું છું અને શબ્દ કાન વડે હું સાંભળતો નથી. જે વખતે કાન વડે સાંભળું છું એ વખતે કાન વડે સાંભળતો નથી, એમ કેમ મારી જીભ ઉપડે? આ જીભ નહીં ઉપડે તો જીભ નહીં મળે. દિગ્રુતમાં એક ઇન્દ્રિય હોય, જીભ નો હોય ને, શું કહ્યું? કાન વડે હું અત્યારે સાંભળું છું બેઠા બેઠા, અને અત્યારે મારી એમ શ્રદ્ધા કહેવી આપના કહેવાથી કહી દઉં, મારા અનુભવમાં તો શબ્દ કાન વડે શબ્દ સાંભળું છું એવો મારો અનુભવ છે, અને તમે કહો કે ના તું સાંભળતો નથી કાન વડે, એમ કેમ ના પાડવી? આ હા, ના પાડ તો તારું કામ થઈ જશે. કે કાન વડે હું સાંભળું છું તો કાન અને આત્મા બે ની એકત્વ બુદ્ધિ થઈ ગઈ, જળ અને ચેતન એક માયના તે એક થયા નહીં પણ એક માયના, એ થતા તો નથી. સાચું જ્ઞાન થાય તો પછી એને દેહ ને દેહ નો ભાગ ઇન્દ્રિય જ્ઞાન પણ ન મળે ને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. દેવી ઇન્દ્રિય ને આલમંડે પણ સાંભળતો, કાન વડે શબ્દ ને સાંભળતો નથી. આ કર્કશ શબ્દ હોય કે માન નો શબ્દ કે અપમાન નો શબ્દ, એવા શબ્દ ઘણા ધ્વનિ હોય ને, એ વડે હું આને સાંભળતો નથી. કાન વડે અહીંથી શબ્દ નીકળે છે ને ભાષા, એ ભાષા અહીંયા આવતા અસંખ્યાત સમય ચાલ્યા જાય, અહીંયા આવતા અસંખ્યાત સમય ચાલ્યા જાય. આ ભાષા આખા લોકમાં પસરીને કાન ઉપર આવે, શબ્દ અહીંથી નીકળે એ આખા લોકમાં ફેલાય ને પછી અહીંયા આવે. ઝડપથી થાય છે હો, આ વિજ્ઞાન છે. અમેરિકાનો શબ્દ અહીંયા સંભળાય છે કે નહીં, એના પરથી વિચાર કરો કે નહીં. એને કાળભેદ છે, અહીંયા ટકોરા પડે તો અહીંયા પણ એ ટાઈમ મેળવી લો, એટલી શબ્દની ઝડપ ગતિ છે. શબ્દની ગતિ પરમાણુની ગતિ જબરજસ્ત છે. આહા, જે સમયે પરમાણુ અહીંયા એ સમયે લોકના અગ્રભાગે જાય એવી તીવ્ર ગતિએ જાય તો ઉપર, એવી તો પરમાણુની શક્તિ છે અને આત્માની જાણવાની શક્તિ છે. એના કરતા આનંદ ગણી તે જાણનાર તે હું છું એમ જાણીને જાણનારને જાણવો તો કામ. માન નથી, માટે અશબ્દ છે, શબ્દ થી રહિત આત્મા છે, શબ્દ તો જડની અવસ્થા છે. એ જડની અવસ્થા આત્મામાં નથી, તેથી જળની અવસ્થાનો એ સ્વામી નથી, કરતા નથી. પુદ્ગલ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દ પર્યાય નથી, માટે અશબ્દ છે. પુદ્ગલ દ્રવ્યના જે પર્યાયો થાય એમાં સ્કંદની જે પર્યાય થાય એનાથી પણ ભગવાન જાણનાર દેખનાર જ્ઞાતા સ્વભાવી આત્મા જુદો છે, અને તે કારણે શબ્દ પર્યાય આત્મામાં નથી, માટે અશબ્દ છે. પરમાર્થે ત્રીજો બોલ, ખરેખર પરમાર્થે એટલે ખરેખર ઉદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું, એટલે આ કાનનો ધણી આત્મા નથી, આનો ધણી પૂદગલ છે, આનો સ્વામી ચેતન પરમાત્મા નથી, આનો સ્વામી તો પૂદગલ દ્રવ્ય છે. કેમ કે પૂદગલની રચના છે આ. પરમાર્થી પૂદગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે સાધન દ્વારા, કાનના સાધન દ્વારા આત્મા શબ્દને સાંભળે એ વસ્તુના સ્વભાવમાં નથી. છતાં માને કે હું કાન દ્વારા શબ્દને સાંભળું છું તો શબ્દો કાન અને આત્મા એને એક મેક માને છે, ભિન્ન ભિન્ન જાણતો નથી. ભિન્ન ભિન્ન જાણે તો એ સાધન સાંભળવાનું એ મારું નથી એમ એના ખ્યાલમાં આવે. તેને નહીં હોવાથી તે દ્રવ્ય ઇન્દ્રિયના આલમન વડે, આ દ્રવ્યની કાન વડે પણ શબ્દ સાંભળતો નથી. આ વિદ્વતાનો, પંડિતાયનો, ચતુરાયનો, તર્કનો વિષય નથી. આ તો આત્મરૂચિ જેને જાગી હોય, મારે આ ભાવમાં આત્માનું કામ કરવું છે, દર્શન કરવા છે, માત્ર એ ભગવાન આત્માના દર્શન કરવા સિવાય મારું કોઈ કર્તવ્ય નથી. એમ જેને અંદર રૂચિ જાગી હોય એવા રૂચિવંતને આત્માના દર્શન થાય છે. ઉઘાડનો, ધારણા જ્ઞાનનો, પંડિતાયનો, વ્યાકરણનો કોઈ આ વિષય નથી ભાઈ. આ તો કોઈ અલૌકિક વસ્તુ બહાર આવી ગઈ. પંચમ કાળમાં ચોથો કાળ આવ્યો 50 વર્ષનો. એક ટુકડો આવી ગયો, ટુકડો. હા હા, એટલે આ વાત બહાર આવી સમયસારમાં તો હતી, પણ સમયસારમાં ગુરુદેવના વખતમાં ત્યાગી ને વિદ્વાન ઘણા હતા, પણ કોઈ કાઢી શકું ને એટલું તો નહીં, પણ ઉલટા વિરોધ કરતા હતા. અને અત્યારે પણ એ વિદ્વાનો વિરોધ કરે છે કે આવું સ્વરૂપ નથી. કાન વળી સંભળાય, કાન ન હોય તો સંભળાય જ નહીં. આ કાન કેનો છે કે કાન મારો છે એ શરીર ને આત્મા ને એક માનનારો બહિર્દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ સંસારી છે, માટે અશબ્દ છે. હવે એનાથી આગળ સૂક્ષ્મ, આ તો જળ છે. ભલે એના દ્વારા હું ન સાંભળું, પણ અંદર જે ઉઘાડ છે, ક્ષોભસમ એટલે ઉઘાડ તથા પ્રકારનો, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્માના સમીપે જઈ અને ભગવાન આત્માને જોવામાં આવે તો એટલી સરસ છે. આમ અંદરમાં જોઈને જુએ તો ક્ષોભસમ ભાવનો પણ તેનો અભાવ છે. પારનામિક ભાવમાં ક્ષોભસમ ભાવનો અભાવ છે. જીવનું લક્ષણ પારનામિક ભાવ છે, ક્ષોભસમ ભાવ જીવનું લક્ષણ નથી. તેને અભાવવાથી તે ભાવ ઇન્દ્રિયના આલંબન વડે, કાનના અવલંબનથી તો સાંભળે નહીં, પણ કાન પાસે જેનો ઉઘાડ છે, ઇન્દ્રિય જ્ઞાનનો ભાવ ઇન્દ્રિયનો ઉઘાડ, એ વડે પણ એ શબ્દને જાણતો નથી. ભાવ ઇન્દ્રિય કહી કે જ્ઞાનનો એટલો ક્ષોભસમ જ્ઞાનનો ઉઘાડ છે અને ભાવ ઇન્દ્રિય કેમ કહી કે ઇન્દ્રિયનું અવલંબન છે માટે એને ભાવ ઇન્દ્રિય કહેવાય એ નામ જ્ઞાન નથી દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જે જ્ઞાનનો વ્યાપાર થાય તેને પણ ઇન્દ્રિય કહેવાય અને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય અને ભાવ ઇન્દ્રિય કહેવાય. દ્રવ્ય અને ભાવે ઇન્દ્રિયના બે ભેદ, ઇન્દ્રિયના બે ભેદ. એક ભાવ ઇન્દ્રિય ક્ષોભસમ જ્ઞાનનો ઉઘાડ કે જે જ્ઞેય છે, જ્ઞાન નથી ખરેખર, અને આને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જે જ્ઞાન વ્યાપાર કરે એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. ભાવ ઇન્દ્રિય ભિન્ન, અતિન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. અતિન્દ્રિય જ્ઞાન ને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન નથી. જાણવાનું કેને જાણવાનું કામ? શબ્દ ને જાણવાનું જે કામ થાય છે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. વ્યવહાર નહીં એને જ્ઞાન કહે, નિશ્ચય નહીં એને જ્ઞેય કહે. મોક્ષ માર્ગ પ્રકાશમાં ફરમાયું કે વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય, ભાવિંદ્રને જ્ઞાન કહ્યું હોય, તો એ અસત્યાર છે એમ જાણીનું સિદ્ધાંત છોડજે. આ એ જ્ઞાન નથી પણ વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે, નિશ્ચય નહીં એને જ્ઞેય કહે છે. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે, એ જ્ઞેયના ભાવને એ જ્ઞાન ભાવ કહે છે. વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જાણીને કહે છે કે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. વ્યવહાર નહીં જ્ઞાન કહે ને, મો રાજાનો સરદાર છે વ્યવહાર નહીં, એને જ્ઞાન જ કહે. અને એમાં ભલ ભલા વિદ્વાનો પણ ફસાઈ જાય. શુભ રાગ માં તો બધા ફસાણા, પણ શુભ રાગ થી કેટલા છૂટા તો આમાં ફસાણા. એને જ્ઞાન માન્યું. હવે જેને જ્ઞાન માને એમાં હે બુદ્ધિ ક્યાંથી આવે? જ્ઞાન હે ન હોય, જ્ઞેય હે હોય. એ જ્ઞેય કેમ? કે આત્મા થી વિમુખ પરિણામ એ બધા જ્ઞેય ના ખાતામાં જાય. રાગ પણ આત્મા થી વિમુખ થઈને ઉત્પન્ન થાય, પણ જ્ઞેય. અને ઇન્દ્રિય જ્ઞાન પણ આત્મા થી વિમુખ થઈને પ્રગટ થાય, માટે જ્ઞેય. જ્ઞાન હે નથી, જ્ઞેય હે છે. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. જ્ઞાન થી ભેદ જ્ઞાન નથી કરવું, ઇન્દ્રિય જ્ઞાન થી ભેદ જ્ઞાન કરાવે છે. એને જ્ઞાન કેમ કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન ને એ વ્યવહાર નહીં નું કથન છે ભાઈ, નીચે નું કથન નથી. તો ક્ષોભ સંભાવ નો પણ તેને અભાવ હોવાથી તે ભાવિન્દ્રના આલમન વડે પણ શબ્દ સાંભળતો નથી. હું શબ્દ સાંભળું છું, હું શબ્દ ને સાંભળું છું એમ જેના શ્રદ્ધામાં આવી ગયું, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. કીબડાના ચોર ને ફાંસી ની સજા તો નહીં હોય ને? આ કીબડા નો ચોર નથી, કીબડા નો ચોર નથી. રાજ દરબારમાં જઈ અને હીરા નો હાર ઉપાડી આવ્યો છે. પારકી ચીજ અને માને પોતાની ચીજ, એ ઇન્દ્રિય જ્ઞાન ની પરાય વસ્તુ છે. એ જ્ઞાયક નો ભાવ નથી, એ જ્ઞેય નો ભાવ છે. જેમ રાગ છે એ ભાવક નો ભાવ, ભાવક એટલે દ્રવ્ય કર્મ, એના સંગે ઉત્પન્ન થાય તેને ભાવક નો ભાવ કહેવામાં આવે. અને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયના સંગે થાય છે, જ્ઞેયના લક્ષ્ય થાય છે, જ્ઞેયના સંબંધથી થાય છે, તેને જ્ઞેય કહેવામાં આવે. એ ઇન્દ્રિય જ્ઞાન આત્માશ્રિત નથી, આત્મામાં ભેદ થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતું નથી. ત્રણ ન્યાય આપ્યા મણિભાઈ. ઇન્દ્રિય જ્ઞાન આત્માને આશ્રય પ્રગટ થતું નથી, આત્માને પ્રસિદ્ધ કરતું નથી, આત્મામાં ભેદ થતું નથી. માટે તે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન થી પણ નહીં છે એમ તું જાણ. એમ કુમકુમ ભગવાન કે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે, એ જ્ઞેય છે એમ તું જાણ. એમ તું કે નહીં? હા, જો આપણે વાંચી લઈ, જાણ છેલ્લો શબ્દ છે. હે ભવ્ય, આ ભાવ ઇન્દ્રિય છે તે જ્ઞેય છે એમ તું જાણ. હા, જાણ શબ્દ અને શબ્દના સંબંધથી થયેલું ઇન્દ્રિય જ્ઞાન એ બધું શબ્દ છે. એક ભાવ શબ્દ છે અને એક દ્રવ્ય શબ્દ છે. શું કહ્યું? આ જે પૂતગલની અવસ્થા છે, ક ખ ગ ઘ, એ તો દ્રવ્યનો ભાવ છે અને એ તો દ્રવ્ય રૂપ શબ્દ છે. અને એના સંબંધે જે જ્ઞાનનો ઉગાડ થયો અને એને જાણે છે, એ ભાવ શબ્દ છે. એ જીવનો ભાવ નથી, પારકો ભાવ છે. એનો તો અભાવ થાય છે, કેવું જ્ઞાન થાય ત્યારે રહેતો નથી. માટે એ હે છે ઇન્દ્રિય જ્ઞાન. એને શબ્દને સાંભળતો નથી, છતાં એમ માને કે હું શબ્દને સાંભળું છું. તો શબ્દને આત્માને એક મહિના, હું શબ્દને સાંભળું છું, હું શબ્દને જાણું છું, એ બે અજ્ઞાનમાં જાય છે. હું આત્માને જાણું છું એ જ્ઞાન પ્રગટ થાય છે. હું આત્માને જાણું છું તો જ્ઞાન પ્રગટ થાય, હું શબ્દને જાણું તો જ્ઞાન પ્રગટ ન થાય. તો શબ્દને સાંભળતા સાંભળતા તો અનંત કાળ જો આત્મજ્ઞાન થયું. કેમ ન થયું? કે હું પણ એ શબ્દને જાણનારી અવસ્થામાં હું પણ માન્યું, મારા પણ એને જ્ઞાન માન્યું છે કે નહીં? આ ગાથાઓ સૂક્ષ્મ છે. પછી એનો અંદરમાં બારગામ અમુક ભાઈ ગયા એ કહેતા હશે કે આ આમાં ગાથામાં કઈ નથી. હું સમજાય નહીં ને દાદી બુદ્ધિ. સમજાય તો પ્રમોદ આવે. ભેદ જ્ઞાન ની ગાથા છે આ. 2000 વર્ષ પહેલા કુંકુંડ આચાર્ય ભગવાને આપણા માટે લખી છે. મફત માં લખી હશે. આલંબનોએ પણ શબ્દને સાંભળતો નથી. હું શબ્દને સાંભળું છું તો શબ્દ અને આત્માને એક માયના. હું શબ્દને જાણું છું માત્ર તો એ ઇન્દ્રિય જ્ઞાનની હારેકતા કરી. અને મારા જ્ઞાનમાં આત્મા જણાય છે તો જ્ઞાનની હારે જ્ઞાયકની એકતાથી અનુભવ થઈ ગયો. મારા જ્ઞાનમાં તો જાણનાર જ્ઞાયક પરમાત્મા જણાય છે તો એ જ્ઞાન અંદરમાં આવ્યું તો એ કથન ચિત અનન્ય થી અનુભવ થાય. પણ હું આ શબ્દ ને જાણું છું, શબ્દ સંબંધે ના જ્ઞાન ને જાણું છું. આ એના બે થી જુદો આત્મા છે. શબ્દ ને જાણનારું જ્ઞાન એને જાણવાનું બંધ કર. પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દે એને જાણવાનું, એને લક્ષ છોડી દે. ભલે હો ઇન્દ્રિય જ્ઞાન, ભલે શબ્દ હો, ભલે કાન હો, હો તો હો એનામાં છે, એનાથી હું જુદો છું. એમ પુણ્ય પાપથી આત્મા ભિન્ન છે. પુણ્ય પાપનું લક્ષ છોડીને આત્મા લક્ષ કરો એમ આ ભાવ ઇન્દ્રિય અને દ્રવ્ય ઇન્દ્રિયનું લક્ષ છોડીને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્માનું લક્ષ કરો તો આત્મા જણાશે. માટે અશબ્દ છે. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ વૃત્તિનો સ્વભાવ હોવાથી કેવળ એક શબ્દ વેદના શબ્દ વેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી. માત્ર એક એક શબ્દને સાંભળે, ઘડીક માને સાંભળે, ઘડીક માને જોવે, ઘડીક માને જોવે એવો આત્માનો સ્વભાવ નથી. પણ પાંચે ઇન્દ્રિયોના વિષયને એક સમય માત્રમાં આત્મસન્મુખ થઈને જે જ્ઞાન અતિન્દ્રિય આત્માને જાણે એ જ્ઞાનમાં બધું જણાય જાય. પરના લક્ષ વિના બધું જણાય જાય. શબ્દના લક્ષ વિના શબ્દ જણાય. ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડના લક્ષ વગર જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન હોય ત્યાં સુધી એ જણાય જાય. પણ ઇન્દ્રિય જ્ઞાન તરફ લક્ષ નથી. લક્ષ તો એ જ્ઞાનાનંદ પરમાત્મા ઉપર પડ્યું છે અને એમાં જ્ઞાન પ્રગટ થાય છે. એમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. એ સ્વપર પ્રકાશક એ જ્ઞાન છે. એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક થાય છે. માટે કેવો એક શબ્દ વેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી. માટે અશબ્દ છે. યુગપદ એક સમયમાં શુદ્ધ જ્ઞાનમાં જેમાં આત્મા જણાય એમાં પાંચે ઇન્દ્રિયના વિષયનું એક સમયમાં એને જ્ઞાન થાય. દ્રવ્ય ઇન્દ્રિયની સન્મુખ થવું પડે નહીં, ભાવ ઇન્દ્રિયની સન્મુખ થવું પડે નહીં. અને આત્મસન્મુખ રહેતા રહેતા એ જ્ઞાનની તાકાત એવી છે કે લોકાલોકમાં પ્રતિભાસે છે, જણાઈ જાય છે, એને જાણે છે એમ કહેવામાં એ પણ અસદભૂત વ્યવહારનીનું કથન છે. આત્મા પરને જાણે તે અસદભૂત વ્યવહારનું કથન છે. ખીલોડી ભગવાન લોકાલોકને જાણે એ ઉપચરિત અસદભૂત વ્યવહારનીનું કથન છે. એ પરમાત્મા પ્રકાશની ગાથા છે. અહીંયા બધા અભ્યાસી છે, ઘરની વાત કાંઈ ચાલે નહીં. શાસ્ત્રનો આધાર માગે તો અમારી પાસે શાસ્ત્રનો આધાર પણ હોય. આધાર વિના ન બોલીએ. કેટલીક વાર આધાર વિના આવે પણ એ કઈ કહેવાય નહીં. આધાર વાળી વાત કહેવાય, ઓલી ગોપી દેવાય. આધાર માગે તો ક્યાંથી કાઢો એનો? પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે છે. ત્યાં તો મોઢામાં પાણી આવી જાય. અમારા કેવળી ભગવાન લોકાલોકને જાણે છે. લોકાલોકને જાણે છે કેવળી કે કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે છે. તું વ્યવહાર આગળ કરી રહ્યો છે ભાઈ અને નિશ્ચય પાછો રહી જશે. પાંચ નંબરની ગાથા છે આ. બ્રહ્મભાઈ પરમાત્મા પ્રકાશમાં પાંચ નંબરની ગાથા છે. ઘણી ભાગે એ જ હું ફરી તે સિદ્ધોને નમસ્કાર કરું છું. સિદ્ધને કે જેવો નિશ્ચય નહીંથી પોતાના સ્વરૂપમાં રહેતા થકા પણ આ સમસ્ત લોકાલોકને પોતાના સિવાય સમસ્ત લોકાલોકને નિર્મળ પ્રત્યક્ષ દેખતા થકા બિરાજે છે. પોતાને તો જાણે છે પણ લોકાલોક એમાં જણાઈ જાય છે એમ બિરાજમાન છે જ્ઞાનમાં. ભાવાર્થ હું કર્મના ક્ષય અર્થે ફરીને તે સિદ્ધોને નમસ્કાર કરું છું. જેવો નિશ્ચય નહીંથી પોતાના સ્વરૂપમાં સ્થિત છે. નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર એવા સ્વભાવમાં સ્થિત રહેલા છે. નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી એમાં મૂળ સંસ્કૃતનો અર્થ આમાં છૂટી ગયો છે અથવા ઈરાદાપૂર્વક લેખો નથી કોઈ બીજા. એવો આ તો છે ટીકા તો છે છ ડાળાના કરતા દોલતરામજીની ટીકા છે. એ તો જ્ઞાની હતા. તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં એ સર્વ લોકાલોકને નિસંદેહપણે પ્રત્યક્ષ દેખે છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં લોકાલોકને જાણે છે. નિશ્ચય તો પોતાને જાણે છે. ગુરુદેવ તો છેલ્લા પાછા વર્ષથી કહેતા હતા કે અમને તો જ્ઞાન જણાય છે, જ્ઞેય જણાતું નથી. જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞેય જણાતું નથી. અરે તમને જ્ઞાન જણાય છે, તમને જ્ઞેય જણાતું. અરે અમને જ્ઞાય જણાય છે, તમને જ્ઞાય જણાય છે. પણ કોણ એની વાત તો કોઈ આત્માર્થી ગયું સમજે પકડે અને પ્રયત્ન કરે તો અનુભવ થાય. અત્યારે તો એ ગુરુની વાણીમાં પણ શંકા આશંકાઓ કરનારા જેવો પાયકા. પંચમકાળ છે ને, પંચમકાળમાં બાપુ એનો જ પોતાનું કરીને ભાગી જાઉં, બાકી તો કાંઈ બહાર જોવા જવું નથી, બહાર નજર કરવા જેવી નથી. કર્ફ્યુ છે બહારમાં, ગોળીબાર થશે. પરને જાણતા જ્ઞાની નહીં થાય ને સુખે નહીં થાય. અંદર અંદરમાં ઝઘડાઓ. ગુરુદેવ ફરમાવતા હતા કે પિતા જાય પાછળથી કજિયાઓ દીકરાઓ કજીએ ચડી જાય. કોર્ટ કચેરીઓમાં ચડે દીકરાઓ અત્યારે છાપામાં આવે છે. છાપામાં તો ઘણો આવે. હા, પોતાનું કરીને ભાગવા જેવું છે, બાકી કાંઈ વાતમાં માલ નથી, બહાર નજર કરવા જેવી નથી. આપણા ક્ષેત્રમાં કોઈનો પ્રવેશ નથી એ મોટું સુખ છે. આપણા ક્ષેત્રમાં કોઈ બાધા પહોંચાડે આપણા કામમાં કોઈની તાકાત નથી અને બીજાની આરે ભાગીદારી નથી. કોઈ પરિણામ બગાડે કે બીજા એને સુધારે તો આપણને કઈ ડેબિટ નોટ કે ક્રેડિટ નોટ આપણે આવે નહીં, કેમ કે આપણે દસ્તાવેજ નથી એની આરે. કોઈની આરે ભાગીદારી છે કોઈ જીવની આરે? આ મહાસુખ છે એ તો. નગર તો આપણે મળી નહી. કોઈ પાપ કરે તો પાછું એને ડેબિટ નોટ આપણા ખાતામાં આવે કે ના? બતાય ભાઈ ભાગીદારી બતાય પેલા. આપણે મોકલે નુકસાની નું દિવાળે કે તારે ખર્ચે 40,000 રૂપિયાનું કે સેના 40,000 કે તમારા ભાગના પૈસા હતા એના 40,000 નુકસાન ઉભો રે. દસ્તાવેજ તો બતાય ભાગીદારી નું કે કાલ લઈશ. એ કાલે આવ્યો જ નહીં લેવા દેવા. ક્યાંથી આવે? ભાગીદારી તો હતી નહીં, બનાવટ હતી. એમાં મહાસુખ છે જગતના જીવની હારે કોઈની સાથે કસોઈ લેવા દેવા કાંઈ સંબંધ નથી. નાસ્તી સર્વોપી સંબંધ. પરદેવીની સાથે કાંઈ સંબંધ નથી. નથી કરતા કર્મ સંબંધ, નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નથી જ્ઞાતા જ્ઞેય સંબંધ. જ્ઞાતા જ્ઞેય નો સંબંધ પરની સાથે નથી. જ્ઞાતા એ તું ને જ્ઞેય પણ તું ને જ્ઞાન પણ તું, એવા ત્રણ ભેદ હોતો હો વસ્તુ તો ભેદ છે. નાસ્તી સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વો હો, આ આત્માને પરદ્રવ્ય સાથે કશો એ કઈ પણ સંબંધ નથી. ભાગીદારી નથી, મોટું સુખ છે. ભાગીદારી હોય તો મુશ્કેલી થઈ જાય, કોઈનું મોક્ષ ન થાય. બીજા કસાય ખાના માને તો આપણના ભાગમાં આવે પાપ. કેવું હોય એવું છે નહી, પ્રભુ કરે તે ભોગવે, જાણે તે જીવે. શું કહ્યું? કરે તે ભોગવે, આત્માને જાણે તે જીવે, નિતર મરે ભાવ મરણે. ભાવ મરણ હો સમય સમયે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. આજે જો શ્રીમદ રાજચંદ્રજી જન્મ દિવસ છે આજનો, પૂનમનો, કાર્તક સુદ પૂનમ. બહુ નાની વર્ગમાં સાત આઠ વર્ષની ઉંમરે તો જાતિ સ્મરણ જ્ઞાન છે. હું જાતિ સ્મરણ એટલે પૂર્વ ભવોનું યાદ આવવું, એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. અને પછી બહુ લઘુ વયની ઉંમરે એને વૈરાગ આવ્યો અને એમને 1947 તો સમ્યક દર્શન પ્રગટ થયું અને 33-34 વર્ષની ઉંમરે તો દેહ છૂટી ગયો. સંઘરણીનું દર્દ હતું. અહીંયા ઈડરનો પાર છે બાજુમાં, અહીંયા આવતા ત્યાં સિલસિલા છે બેસતા ત્યાં.